સાધન, એના માટે સાધના ઉપાસના કરવાની છે. જે સાધન વડે પરમની પ્રાપ્તિ થાય, જે સાધન વડે કાર્યમાં સફળતા મળે, જેનો ઉપયોગ કરીને સફળતા મેળવીએ એનું નામ છે સાધન. વિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રયોગ કરીએ ત્યારે સાધનો જુદા હોય છે, અને પ્રયોગનું પરિણામ મળી ગયા પછીથી એ સાધનો એક બાજુ મૂકી દઈએ છીએ. એમ જીવનની અંદર પણ અધ્યાત્મના લક્ષ્યમાં આત્મપ્રાપ્તિ છે. તો આત્માનુભૂતિ થઈ ગયા પછીથી શરીરની પરવા કરવામાં આવતી નથી. શરીર ક્ષણભંગુર છે, શરીર નાશવંત છે, જે આત્મતત્વ છે એ જ માત્ર શાશ્વત છે. જેને મારે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત કરી લીધું. શરીર એ પ્રાપ્તિ માટેનું સાધન છે, પણ એ સાધન પણ સદગુરુ આપે, એના દ્વારા જ આત્માનુભૂતિનો માર્ગ પ્રશસ્ત બને. એટલે શરીર પણ સાધન છે, ગુરુ મહારાજે આપેલું એ પણ એક સાધન છે કે જેના દ્વારા આપણે પરમને પામી શકીએ. સાધન સદગુરુનું સાચું. સાચું કેમ? કે સદગુરુની પાસે તો નિરપેક્ષતા છે, એમને કોઈ પણ જાતની અપેક્ષા નથી. માત્ર એક જ, શરણે આવેલા જીવને પરમની પ્રાપ્તિ થાય, અને એ નિસ્વાર્થ ભાવે આપેલું હોવાથી જ, અને લક્ષ્ય સુધી પહોંચવા માટેનું સાધન હોવાથી એને સાચું કહ્યું. ખોટા સાધનો તો જગતના ઘણા બધા છે, લૌકિક જીવન જીવવા માટેના સાંસારિક સાધનો પણ છે, પણ એ ક્ષણિક છે, સામાન્ય ઉપયોગના છે. જ્યારે આત્મતત્વ એ આપણું પોતાનું સ્વરૂપ છે, એને સમજવા માટે આપેલું જ્ઞાનનું સાધન, એને પ્રાપ્ત કરવા માટે આપેલું શરીરનું સાધન, એ આપણને જીવનમાં ઉપયોગી આવે છે, ઉપયોગમાં આવે છે, અને એ સાધન દ્વારા આપણે સત્યને પામીએ છીએ. સત્ય આપણું આત્મતત્વ છે, એ જ માત્ર સત્ય છે. એટલા માટે કહું સાધન સદગુરુનું સાચું. સાચું કેમ? એ સાચું એટલા માટે છે કે પરમ તત્વ ને પામવાનું છે, અને પરમ તત્વને પામવા માટેનું સાધન છે. પરમ તત્વ પણ સાચું છે, પરમ તત્વને પામવા માટેનું જે સાધન આપ્યું છે એ સાચું હોય તો જ ત્યાં સુધી પહોંચાડે. એટલે એ સાધનમાં બળ છે, ઓજ છે, તેજ છે, સામર્થ્ય છે. સદગુરુએ આપેલા સાધનમાં સામર્થ્ય છે, અને એટલા માટે જ જય મહારાજે પોતાના શ્રીમુખે કહ્યું કે સદગુરુ સ્વરૂપે પોતે જે માર્ગ આપે એ જ જીવ માટે સાચો છે. આ બધાનો સાચો અનુભવ માણસને અનુભવ આવે ત્યારે એને પોતાને પોતાના જીવનમાં એક સંતોષ થાય. ખાસ આ કામનો મને ખૂબ સારો ઊંડો અનુભવ છે, અને એ ઊંડા અનુભવને કારણે એ સફળ થાય છે પોતાના કાર્યની અંદર. અને કાર્યની અંદર યોગ કર્મ સુકૌશલમ, કાર્યની અંદર કુશળતા સફળતા, એનું નામ છે યોગ. અહિયાં અનુભવ માટે સાધન આપ્યું, તો એ સાધનને માટે કહ્યું ઉરમાં હૃદયમાં, આત્માને હૃદયમાં જોતા શીખો, ઉર ઉપજે. અને એ આત્માનુભૂતિ આપણા પોતાના હૃદયમાં થાય આપણી છે. હવે સાધન કેવું આપ્યું છે કે જેના જેને આપણે જાણતા નથી, ઓળખતા નથી, એને સમજવા માટેનું આપેલું છે સાધન. બીજા શબ્દોમાં કહીએ કે આપણું સ્વરૂપ ઓળખાવડાવવાનું છે. આપણે છીએ જ નથી એમ નહી, પણ એનું વાસ્તવિક સાચું સ્વરૂપ એનું દર્શન નથી થતું, અને એટલા માટે સદગુરુની આવશ્યકતા છે. સદગુરુના સાધનની આવશ્યકતા છે કે સદગુરુ જે આપશે એના વડે હું મારા જીવનના લક્ષ્યને પરમ તત્વને હું પામીશ. અને એ અનુભવમાં બહુ સ્પષ્ટ અનુભવ દરેકમાં છે, દરેકને છે. વિચાર કરો કે પાણી છે, એમાં સમુદ્રમાં તરંગ પણ ઉઠે છે, પરપોટા પણ થાય છે, ફીણ પણ થાય છે, એના છાંટા પણ થાય છે, જુદા જુદા આકાર, જુદા જુદા નામ. પણ એ ફીણ પાછું ઓગળી જાય એટલે, પરપોટો ફૂટી જાય એટલે, તરંગ સમી જાય એટલે, છાંટા અંદર પડી જાય એટલે, એ બધાનું સ્વરૂપ માત્ર પાણી, જળ છે. તો જુદા પડ્યા ત્યારે તો જળ હતું છે, માત્ર આકારમાં ફેર હતો, માત્ર નામ જુદા હતા. જેને મહાકાશ કહેવામાં આવે છે, એ મહાકાશમાં આ જુદા જુદા જે જે આકાર પ્રકારો દેખાય છે એ બધા આખરે સમાવાના એકમાં જ છે. જે પાણીના જુદા જુદા સ્વરૂપો જોયા, એ પાણી બધું જ સમય જાય એટલે પાછું એનું એ જ રહેવાનું છે, બદલાવ સહેજ પણ બદલાતું નથી. જેમ તરંગ સમુદ્ર સમાય, તો એ પાછું એનું એ જ છે. એમ આપણે બધા જ એક મહાકાશના જ સ્ફુલિંગો છીએ, તણખા છીએ, છાંટા છીએ, પરપોટા છીએ. જે મહાકાશ એક જ પરમ તત્વ, બધા જુદા જુદા દેખાય છે. પણ જેમ બધા જ પરપોટામાં પાણી એક સરખું ફૂટે એટલે પાછા પાણી, એમ આપણા બધાનું અસ્તિત્વ મહાકાશમાંથી જ છે, અને મહાકાશમાં જ પાછું સંભાળવાનું છે. ક્ષણભર માટે છૂટા પડેલા જ છે. બાકી પંચતત્વ પણ એ જ પંચતત્વના પોતાના મહાકાશ છે. આકાશ એ મહાકાશ છે. અને એક નાનો સરખો કોઈક એવો પિંડ તૈયાર થયો અને થોડાક સમય માટે અસ્તિત્વમાં આવ્યો, અને ફરી પાછો એને એ પાંચ ભૌતિકતામાં પાછી સમાઈ ગઈ. એ છે ચિદાકાશ, એ જ સચ્ચિદાનંદ શાશ્વત સ્વરૂપ, બીજું નહીં. આપણે આપણા અસ્તિત્વને ભલે જુદું માનતા હોઈએ, પણ જે શાસ્ત્ર ગ્રંથોના મહાપુરુષોએ કહ્યું કે બધામાં જ પરમાત્મા છે, આ રીતે સ્વીકાર કરો એને. ઉમા જે રામ ચરણ રત નિજ પ્રભુમાં એ દેખાય જગત, બધામાં એ એક જ દેખાય છે, જુદો છે જ નહીં. હું કોની સાથે વિરોધ કરું? આ બધામાં જ પરમાત્માના સ્વરૂપ છે અને મારા જ સ્વરૂપ છે. હું પરપોટો છું, આ બધા પરપોટા છે. એ ફૂટી જાય એટલે પાણીમાં જ ભેગા થઈ જવાના છે. એટલે આપણે પોતે પણ જુદા નથી જ, એ ચિદાકાશ નું જ સ્વરૂપ છે. પણ ચિત્ત ની અંદર એક દ્રઢતા એવી હોવી જોઈએ કે આ જે બધા છે એ પરમાત્મા માંથી જ પ્રગટેલા છે અને પાછા પરમ તત્વમાં જ સમાવાના છે. તો જે અત્યારની અવસ્થા છે એ શું? માત્ર ભ્રમણ, ભ્રાંતિ છે, સાચું નથી. કારણ એ જે અસ્તિત્વ છે એ ક્ષણિક છે. મોજું ઉછળ્યું અને પાછું પાણીમાં સમાઈ ગયું, એ મોજાનું અસ્તિત્વ ક્યાં રહ્યું? સમુદ્રમાં વિલીન થઈ ગયું. તો જે આ અનુભવ છે આપણા પોતાના પોતાના અસ્તિત્વનો અને આ જે કઈ તોફાનો છે એ ક્ષણિક અસ્તિત્વનો તોફાનો છે. બધા અહંકાર, પોતપોતાની જાતને અલગ માનવી અને કેટલો બધો રાગ દ્વેષ ને, પણ આખરે બધું જ એક છે. થાળીમાં જુદું જુદું ગમે એટલું પીરસો, જમ્યા પછી એ પેટમાં ગયું, પછી બધું જ એક, એમાં કોઈ ભેદ નહીં, કોઈ અલગાપણું નહીં. થાળીમાં હતું ત્યાં સુધી અલગાપણું રહ્યું. એમ જયારે સ્વસ્વરૂપની અંદર ભળે ત્યારે કશું જ જુદું રહેતું નથી. પણ એ સમજ ને માટે પ્રાપ્તની પ્રાપ્તિની જરૂર છે. પ્રાપ્તની પ્રાપ્તિ, જે મળેલું છે તે મળ્યું. પ્રાપ્તની પ્રાપ્તિ, જે મળ્યું છે, જે છે તે મળ્યું. આત્મા તો આપણે પોતે છીએ જ, વિસ્મૃતિ થઈ ગઈ છે, શોધવા બેસીએ છે મારો આત્મા ક્યાં છે. કોઈક સદગુરુ મળે, સ્વસ્વરૂપ ગયો વિસરી, સિંહ અજાની પ્રીત, સિંહના બચ્ચાને ઘેટાના ટોળામાં મૂકી દીધું, મોટું થયું તો એ પ્રમાણે ફર્યા કર્યું. કોઈ વાઘ કે સિંહની ત્રાળ સાંભળે એટલે ઘેટા નાશે તો એ નાશ ભાગવા માંડે. સ્વસ્વરૂપ ગયો વિસરી, હું સિંહ છું ભૂલી ગયો, પણ પેલો બીજો સિંહ ત્રાળ પાડે છે એને સાંભળી ભાગે છે. ચટકો દઈ ચેતન કરે, પણ એને કોઈ સમજાવે, જો તે સાનમાં સમજાય એને કોક સમજાવે. ત્રાળ પડે ને પેલો સિંહ કે ઉભો રે, તું ક્યાં ભાગું છું, તું મારા જેવો જ છું, જો તારા સ્વરૂપ ને પાણીમાં જરા જો, તારી જાતને જો. ઓહ, હું આ છે એ જ હું છું, હું હતો જ. એને ત્રાળ પાડી, તું ત્રાળ પાડ, તો એની ત્રાળ સાંભળીને પેલા ઘેટા નાસી ગયા, એ જે પોતે ઘેટાની અંદર ફરતો હતો. સ્વસ્વરૂપ ગયો વિસરી, હું પોતે આત્મા છું એ ભૂલી ગયા છે. પણ પેલા ઘેટાની જોડે હું પણ ઘેટું જ છું. આ શરીર હું છું, એ ભાવ રહ્યો ત્યાં સુધી એને પોતાના આત્માના સ્વરૂપનું ભાન ના થયું. જયારે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ, જે હતું એ મળી ગયું, ભૂલાઈ ગયેલું હતું. આપણા ઘરમાં જ ઘણી બધી વસ્તુઓ હોય પણ ભૂલાઈ ગઈ હોય, જરૂર પડે ત્યારે શોધવા બેસીએ તો જડે નહીં. એમ આત્મતત્વ છે એ આપણા પોતાનું સ્વરૂપ આપણે પોતે જ છીએ, પણ આપણે પોતે ભૂલી ગયા છીએ. ખિસ્સામાં પાકીટ હોય, પાકીટની અંદર વસ્તુ એક ખાનામાં મૂકેલી હોય, પણ ઘણા સમયથી ભૂલાઈ ગઈ હોય. આખા ઘરમાં શોધીએ, બધી તિજોરી કબાટ બધું ફેંદી ભરીએ, પણ પાકીટ ખિસ્સામાં જ હોય. પછી એક વાર એને કામ પડ્યું, પાકીટ ખોલ્યું, પેલું ખાનું ખોલતા અજાણ એ ખાનું ખોલી ગયું, અરે આ તો મળી ગઈ, મારી પાસે જ હતું, મારા ખિસ્સામાં જ હતું, મારા પાકીટમાં જ હતું. એમ આત્મા સ્વરૂપે હું પોતે જ છું. તો કેવી રીતે સમજાય, ભાઈ હું કોણ? તો જે બોલે છે એ જ તું છું, પણ તને સમજાતું નથી. બોલે તે સૌ સાંભળે, પણ બોલનારો ના જણાય. હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રિજાય. સદગુરુ બતાવે કે જો તું આ છું, અને આપણે સમજીએ કે ના સમજીએ, પણ ચિદાભાસ હું પોતે છું જ. આપણે સમજીએ કે ના સમજીએ, માનીએ કે ના માનીએ, આપણને સમજાય કે ના સમજાય, પણ જે છું તે છું જ તું. જેમ ઘેટાના ટોળામાં ફરતો સિંહ એ સિંહ સિંહ જ છે, એમ આપણે પોતે પણ આ સંસારની અંદર ગૂંથાયેલા ગૂંચાયેલા આ શરીર વાળા આપણે ચિદાભાસ તત્વ છીએ જ. સમજાય તારે સમજાય, ન સમજાય ત્યાં સુધી અજ્ઞાનવશ એટલે ઘેટાના ટોળામાં ફર્યા કરવાનું. અનુભવ ઉર ઉપજે, જ્યારે સાચો અનુભવ આપણને પોતાને થાય, આપણને પોતાને સમજાય, આપણી પોતાની ભ્રાંતિઓ હોય, અને ભ્રાંતિઓ એટલી બધી કઠણ હોય જલ્દી છૂટે નહીં એવી, પણ સદગુરુ એની ગાંઠ છોડી આપે, જો આ તારી ભ્રાંતિ છે, આ તારું ખોટું છે, અને પાકી રીતે સમજાય તો એ ગાંઠ છૂટી જાય. હરિગુરુ સંત કૃપા થકી પૂર્ણ પદ પ્રિછાય, સાચું સમજાય. પૂર્ણ પદ એટલે આત્મપદ. પોતાના સ્વસ્વરૂપને સમજવા માટે પોતે છે, પોતાનું જ છે, પણ સદગુરુની આવશ્યકતા છે. સદગુરુ સિવાય આપણે પોતે છીએ, છતાંય આપણને પરિચય નથી. હું કોણ પૂછનારો પોતે જ. બોલો, જે પ્રશ્ન પૂછે કે હું કોણ, એ પૂછનારો પોતે જ તું. હવે શોધ, પણ નથી સમજાતું. દ્વૈત ભાવ એટલો બધો દ્રઢ થઈ ગયેલો છે, વર્ષોનો જન્મો જન્મનો, કે માણસને પોતાના આત્માનું સ્વસ્વરૂપ સમજાતું જ નથી. અરે ભાઈ, તું પોતે જ કેવી રીતે? તો અમારાથી તો આ બધું થાય છે, અમે આવા છીએ, અમારું આવું થાય છે, અમે આમ કરીએ છીએ, પણ એ બધાની અંદર ચિદાભાસની શક્તિ પડેલી છે. શરીર ભલે ભૌતિક છે, પાંચ ભૌતિક, પણ એ શરીરની અંદર બેસીને રહીને આત્મતત્વ જેની ઉપાસના સાધના કરવાની છે, જે સાધન સદગુરુએ આપ્યું છે સાચું, એ સાધન માટે અંદર ઊંડા ઉતરવું પડે, પોતાનામાં અંદર ઊંડા ઉતરવાનું. જેમ ઘરને બહારથી જોઈએ બંધ હોય, જોયું ઘરું, પણ અંદર ના પેસીએ, ઘરના ઊંડાણમાં ના જઈએ, ત્યાં સુધી ઘરમાં શું છે શી ખબર પડવાની હતી. એમ આપણે પણ આપણા પોતાના ઊંડાણમાં અંદર ઉતરીએ, જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી એને પોતાને નહીં સમજાય કે હું શું છું. છેક હૃદય સુધી ઉતરો, હૃદયમાં ધબકારા સંભળાય છે, હૃદયનું કામ કર્યા કરે છે. પણ હવે એ ઉર્જા, એ ચેતના, અરે એને ચલાવનારો કોઈ શક્તિ તો જોઈએ ને. ગાડી છે, પેટ્રોલ છે, બધું પૂરેલું છે, પણ એને, અરે રિમોટ થી છે, પણ રિમોટ ચલાવનારો તો કોક જોઈશે ને, એના સ્ટેરિંગ ને સંભાળનારો કોક. તો હૃદય છે, ચાલે છે, પણ એનો ચાલક તો કોક જોઈશે, તો એ કોણ હશે? ભલે ડાક્ટરો ઓપરેશન કરે, હૃદય ખોલે અને જોવે, બધી જ વાત સાચી, પણ એની અંદર જે રહેલી સૂક્ષ્મ ચેતના કે જ્યાં સતત જન્મથી જીવનના છેલ્લા શ્વાસ સુધી એના ધબકારા સહેજ પણ બંધ ન કરે, ચાલું ચાલું, કોણ હશે, શું હશે, ક્યાંથી આવ્યું હશે, ખાઈએ છે પીએ છે બધું સાચું છે, ખાઈએ છે પીએ છે અને એનાથી ઉર્જા બને છે, શરીર પોસાય છે, અને એ બધું જ થાય છે. પણ ભલે આપણે ખોરાક નાખીએ છીએ, પણ એની અંદર કઈ એવી સંચાલક શક્તિ છે કે જ્યાં શરીર ચાલ્યા કરે છે? એ જે તત્વ છે એને સમજવાનું છે, એને સંભાળવાનું છે. ભલે આખા શરીરના ડિસેક્શન થઈ જાય, બધું જ જોવાય, બધું જ અભ્યાસ થાય, બધું, પણ આત્મા નહીં સમજાય. આત્માને સમજવા માટે ભૌતિક વિજ્ઞાનને ત્યાં મૂકીને એથી આગળ વધીશું. ભૌતિક વિજ્ઞાન જ્યાં સુધી શરીરને સમજે છે, જોવે છે, ત્યાં સુધી બરાબર છે, પણ આત્માને સમજવા માટે ભૌતિક વિજ્ઞાન જ્યાં અટકી જાય ત્યાંથી આત્માના અનુસંધાનની શરૂઆત થઈ જાય. અને એ જે છે એનો વિસ્તાર આત્માનો, એ સૂક્ષ્મ છે, અધ્યાત્મ છે. જ્યારે વિજ્ઞાનનો વિષય સ્થૂલ છે, વસ્તુ છે, એટલે ભૌતિકતાથી ઉપર આગળ વધ્યા પછીથી સ્થૂલ સાધનોને ત્યાં ને ત્યાં જ અટકાવી દઈને સૂક્ષ્મને પામવા માટે, સૂક્ષ્મની અનુભૂતિ માટે પછી આત્મચિંતનની જરૂર પડશે. આત્મચિંતન દ્વારા જ ક્યાં શું છે, ક્યાંથી આવ્યું, એને સમજવા માટે સ્થૂલને સમજવા માટે સ્થૂલ જોઈશે, વિજ્ઞાનને સમજવા માટે વિજ્ઞાનના સાધનો જોઈશે, જગતને સમજવા માટે જગત જ જોઈશે, પણ સૂક્ષ્મને સમજવા માટે સૂક્ષ્મ જ જોઈશે. ત્યાં આગળ સ્થૂલ કામ નહીં લાગે. આંખો એ કેમ દેખાતું નથી, આત્મા નહીં દેખાવાનો, ભગવાન કેમ સંભળાતો નથી, દેખાતો નથી, તમે સ્થૂલથી માંગો છો. સ્થૂલ તો કચરો છે, એક દિવસે નાશ પામવાનો છે, અને એ કચરો પછી કોઈ સંઘર્ષે નહીં. તો સ્થૂલથી સ્થૂલ જોઈ શકાશે, સૂક્ષ્મ નહીં પામી શકાય. સૂક્ષ્મને પામવા માટે સૂક્ષ્મ ચિંતનની જ આવશ્યકતા પડશે, અને એ પણ અંતઃકરણ, અને એ પણ આપણું મન. મન આપણું સૂક્ષ્મ છે, અંતઃકરણ સૂક્ષ્મ છે. એની અનુભૂતિ આત્માની અનુભૂતિ પણ સૂક્ષ્મથી કરવાની છે. ચિંતન કરો, સતત આત્માને સેવો, મનથી ચિંતન, મનનથી ચિંતનથી, તો જરૂર આત્માનુસંધાન થશે, આત્માનું સ્વરૂપ સમજાશે. પણ એ સૂક્ષ્મ ને સૂક્ષ્મથી. અને આ પ્રમાણે જે કંઈ આપણે કરીએ છીએ સાધન ભજન ઉપાસના, તો એના વડે અનુભવ પૂર ઉપજે. જ્યારે જ્યારે આપણા પોતાની અંદર આપણને પોતાને સમજાય, અનુભૂતિ મળે કે હું પોતે જ આત્માનું સ્વરૂપ છું, ચિદાકાશ જેને કહેવાય, આપણા ચિત્તની વૃત્તિઓ સતત આ પ્રકારે આત્મામય બની જાય કે હું પોતે આત્મા જ છું, આત્મા વગર બીજું કશું જ નથી, અને આ શરીરની અંદર જે છે તે હું પોતે જ છું. જેમ હમણાં કહ્યું ને, હું કોણ, પ્રશ્ન પૂછનારો પોતે જ છું, તું હવે ક્યાં શોધવા જઈશ? પ્રશ્નની અંદર જ ઉત્તર છે. પ્રશ્ન પૂછે હું કોણ, તું પોતે, બોલે તે સૌ સાંભળે, બોલ સંભળાય છે પણ બોલનારો નથી દેખાતો, તો ક્યારે મળશે? તો કે હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીછા.